તારીખ 8/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 566 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 849.
શ્રી વિતરાગ ને પરમ ભક્તિ નમસ્કાર. બે તાર, બે પત્રો તથા બે પત્તા મળ્યા છે. શ્રી જીન જેવા પુરુષે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 566 પાનું 449 ફરીથી લઈએ છીએ. પત્ર અશરણ એવા આ સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ ક્યાં વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે, આ પ્રશ્ન એમણે પોતાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પૂછ્યો છે. પ્રશ્ન સૌભાગભાઈને પૂછ્યો છે પોતાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કે અમને આ સંસાર અશરણ લાગ્યો છે. સંસારમાં કોઈ શરણ પ્રાપ્ત થશે, કંઈ આધાર મળી જશે એવું તો બિલકુલ નથી. એવા સંસારને જાણીને નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. નિશ્ચિત બુદ્ધિ એટલે શું? ચિંતા વગર જે ઉદય આવે એનો વ્યવહાર કરી લેવો, કાંઈ ચિંતા નહીં. આપણે જે ઉદય આવે એનો વ્યવહાર કરી લેવો, એવું અમને જણાતું નથી. નહીં સમજમાં નહીં આવે, થોડા હિન્દી બોલેંગે. અનુવાદ તો આપ પઢ સકતે ને, જો મેં ગુજરાતી પઢતા હું ઉસકા અનુવાદ. હિન્દી તો બરાબર સમજમાં આતા હૈ, ફિર ઇસકે ઉપર બાત કરેંગે. સંસાર હૈ વો અશરણ હૈ, કિસી કો ઉસમે પૂરા સુરક્ષિતપણા મિલ જાય ऐसी कोई व्यवस्था संसार में है ही नहीं. उदय आता है, प्रतिकूल उदय आता है तो परेशान होते हैं और आयु पूरा होता है तो मृत्यु हो जाती है. उससे बचाने वाले कोई संसार में है ही नहीं. न उदय से कोई बचा सकते हैं, न कोई मृत्यु से बचा सकते हैं. ऐसा हम अच्छी तरह जानते हैं. क्या? अपनी वर्तमान स्थिति को लक्ष्य में रख करके ये प्रश्न उठाया है कि हम तो जानते हैं कि ये संसार बिल्कुल अशरण है. जिसको प्रतिकूलता आती है उसको प्रतिकूलता का दुख भोगना पड़ता ही है. जिसका आयु पूर्ण होता है कोई बचा नहीं सकता, कोई जिंदा नहीं रख सकता. मैंने संसार है वो अशरण है, किसी को शरण मिलता ही नहीं इसमें. फिर उसमें दिलचस्पी क्यों रखना, रस क्यों लेना? उसका परमार्थ क्या है कि जब संसार अशरण है तो उसमें शरण शरण ढूंढने का वृथा प्रया निकम्मा प्रयास क्यों करना? ये तो हमारा समय शक्ति फालतू का खर्च करने का हो जाएगा। बजाय इसके हम हमारे आत्मकल्याण में समय शक्ति का खर्च करें, संसारिक कार्यों में नहीं करें, पर करें तो भी वो फालतू का है। तो ऐसा हमको लगा है कि संसार के जितने भी व्यवहार हैं वो निश्चित करने योग्य है, ऐसा हमको नहीं लगता है। हमको तो ऐसा लगा है कि ये व्यवहार करना योग्य है ही नहीं, और इस व्यवहार का जो संबंध है जिसके साथ, व्यापार का, कुटुंब का, जो भी संबंध है, उसको नाश करने के लिए या उसको कम करने में ज़्यादा काल चला जाता है, निकल जाता है, व्यतीत हो जाता है, तो यह काम करना, मैंने इस संबंध को कम करें या इस संबंध को ख़त्म करें, ऐसा काम अल्पकाल में थोड़े समय में करने के लिए जीव को क्या करना चाहिए, ऐसा प्रश्न उठाया है। तो खुद अपने लिए उठाया है, क्यों? क्यों करीब 4-5 साल से सोच रहे हैं कि ये व्यवसाय में से हमको निवृत्त हो जाना है या व्यवसाय को कम कर देना है, लेकिन वो नहीं कर पाते हैं। ऐसी परिस्थिति 4-5 साल से चालू रहने से ये प्रश्न उठा है कि हमको अब क्या करना चाहिए, बताइए आप, ऐसा करके पूछाया है। समस्त संसार मृत्यु आदि भय के कारण से अशरण है, और सब जानते हैं, भले ही प्रयास करते हैं मृत्यु से बचने का, लेकिन जानते हैं कि कोई बचा सकते हैं नहीं है, सबको मरना पड़ता है, चाहे राजा हो, चाहे रंक हो, चाहे शरीर का बलवान हो, चाहे निर्बल हो, तंदुरुस्त हो या रोगी हो, सबको मरना पड़ता है, और सबको भय है मृत्यु का, भय सबको है। इसलिए लिखते हैं कि समस्त संसार मृत्यु वगैरह वगैरह प्रतिकूलता आदि में सब ले लेना, किसी को रोग आता है, कोई एक्सीडेंट होता है, कुछ न कुछ प्रतिकूलता आती है, टेंशन होता है, वैसे अशरण है यह, उसका शरण हेतु, उसका शरण हेतु होवे ऐसी कल्पना ही मृगजल जैसा है, मरीचिका जल बोलते हैं ना उसको, मरीचिका पानी, मृगजल क्या लिखा है हिंदी में, हाँ वही। तो क्या है कि संसार में, संसार कोई शरण का हेतु हो जाए ऐसी कल्पना करना, यही मृगजल जैसा है, मरीची के पानी जैसा है, मतलब कि वहाँ पानी है नहीं तो संसार में कोई शरण मिलेगा, वो बात बनने वाली कभी है ही नहीं, कभी नहीं बनेगी। विचार कर करके श्री तीर्थंकर जैसे ने भी उससे निवर्तन करना या छूटना यही उपाय खोजा है। बहुत विचार करके तीर्थंकर का नाम इसलिए लिया कि तीर्थंकर देव की जितनी विचार शक्ति होती है संसार में उतनी किसी की नहीं होती है। सर्वश्रेष्ठ यानी सर्व से उत्कृष्ट विचारक कोई है संसार में तो तीर्थंकर देव है, इसके आगे कोई नहीं है। उन्होंने बहुत बहुत विचार करके, विचारी नहीं इतने, बहुत बहुत विचार करके इस संसार से छूट जाना चाहिए, उस संसार का नाश करना चाहिए, यही उपाय, इसका ही उपाय खोज किया है, इसका उपाय ही खोज किया है उन्होंने। कभी संसार में सुरक्षित होने का उपाय नहीं सोचा, क्योंकि वो तो बनने वाला है ही नहीं बहुत विचार करके। तो इसका मतलब ये हो के अभी इसके कैसे छूट जाना है, मेरा संसार कैसे छूटे, यही विचार किया है और इसका खोज किया है, इसका उपाय का खोज कर लिया है। यह संसार का मुख्य कारण प्रेम बंधन तथा द्वेष बंधन सर्वज्ञानी ने स्वीकार किया है। इस संसार क्यों चलता है, कोई राग के कारण से या कोई द्वेष के कारण से। हमारा संबंध राग से है या द्वेष से है, दो ही प्रकार के संबंध है, बाकी का संबंध है ही नहीं। कुछ एक लोगों के साथ राग का संबंध है, कुछ एक के साथ द्वेष का। और वो राग और द्वेष का संबंध के कारण से हम राग द्वेष किया करते हैं, नए कर्म बंधन करते हैं, फिर वैसा ही फरी दोबारा यही उदय आता है, फिर वही राग द्वेष कर लेते हैं। ऐसे कर्म बंधन करते हैं, उसको भोगते हैं, भोगते वक्त और कर्म बंधन करते हैं, फिर भोगते हैं, संसार चलता है ऐसे। तो ये संसार चालू रहने का मुख्य कारण, संसार का मुख्य कारण माने संसार चालू रहने का मुख्य कारण प्रेम बंधन यानी राग बंधन तथा द्वेष बंधन है, ऐसा सर्वज्ञानी ने स्वीकार किया है। उसमें किसी भी ज्ञानी का दो मत नहीं है, सभी ज्ञानियों ने स्वीकार किया। मतलब क्या कि सबका एक ही मत है, तो दो मत वाले इसमें नहीं रहे। राग द्वेष नहीं लिया, राग बंधन और द्वेष बंधन ऐसा लिया है। बंधन क्यों लिया, कि राग का संबंध से हम संबंधित है, बंधित है मैंने संबंधित है, अच्छी तरह से बंधे हुए हैं। जैसे हमको हमारे परिवार के वाले के प्रति राग होता है तो उसका बंधन हमको आएगा। राग है तो बंधन आए बिना रहेगा नहीं, क्या करे, ऐसी हालत है फिर ऐसा करना ही पड़े, ऐसा कोई उपाय है ही नहीं। अरे शरीर के प्रति राग है लोग, तो शरीर को ठीक करने का बंधन आएगा कि नहीं आएगा। परिणाम अच्छी तरह वहां प्रतिबद्ध हो जाते हैं, उसी को कहते हैं बंधन। बंधन का मतलब वो है कि वहां जिसके पर राग है वहां हमारे परिणाम अच्छी तरह प्रतिबद्ध होते हैं, एकाकार हो जाते हैं। यही कारण से राग बंधन है और यही कारण से द्वेष बंधन है। यही संसार चालू रहने का कारण है और सभी ज्ञानियों ने यही बात समझी है और स्वीकार भी किया है। પોતાપણું, પોતાપણું છે, કરતાપણું છે, સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, એ બધું જ કારણ છે। ખોટા અભિપ્રાયો, મિસકોન્સેપ્ટ, અનેક પ્રકારના ખોટા અભિપ્રાયો છે। એ અભિપ્રાયો એમને એમ રહી અને રાગ દ્વેષ મટે એવું તો બને નહીં। જે કાંઈ રાગ દ્વેષ થાય છે એના મૂળમાં અભિપ્રાય શું છે એ પકડવો જોઈએ। પરિણામની ચર્ચામાં શું કહે છે? તમે પરિણામનું નિવેદન કરો છો, પણ અભિપ્રાય શું હતો? કયા અભિપ્રાયથી એ રાગ થયો? અભિપ્રાય પકડાનો હોય તો એ અભિપ્રાય જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ રાગ ચાલુ રહેવાનો છે, આવો જ રાગ ચાલુ રહેવાનો છે. માટે અમારું ધ્યાન પહેલાં એ અભિપ્રાય મટાડવામાં જવું જોઈએ. સૌથી પહેલાં ત્યાં ધ્યાન જવું જોઈએ. પરિણામ સુધારવાનો અભિપ્રાય એ હોવો જોઈએ કે યથાર્થ પ્રકારે કેવી રીતે પરિણામ સુધરે, તો એ સુધારવાનો અભિપ્રાય બરાબર છે. પછી એની જે પદ્ધતિ છે, એનું જે વિજ્ઞાન છે, એનું સાયન્સ છે, એ સમજવું જોઈએ અને એનું અમલીકરણ કરવું જોઈએ. અનર્થ દંડ જેને કહેવાય, શું શાસ્ત્રમાં એને અનર્થ દંડ કીધો છે. અનર્થ એટલે આપણે કાંઈ પ્રયોજન નથી, છતાં આપણે દંડ પડે એવું જ કામ કરીએ, આપણને દંડાય, આપણે દંડાઈ જઈએ એવું કામ કરવા કરીએ. જેમ રસ્તામાં આપણે નીકળ્યા, કોઈ બે ઝઘડા, બે જણા ઝઘડો કરે છે, આપણે કાંઈ લેવા દેવા કરો, અજાણ્યા માણસો ઝઘડે છે, હવે આપણે એકનો પક્ષ લે તો ઓલાને આમ કેમ કરે છે? કાંઈ જરૂર ખરી એની? એ કાંઈ જરૂર નહોતી. કોઈ અજાણ્યા બે માણસો ઝઘડે કે ન ઝઘડેમાં આપણે શું લેવા દેવા? હા, એ જ ભૂલ છે ને, મોટી ભૂલ જ છે. ઉદય તો આપણો નહોતો ને, છતાં જંપ લાવ્યું ને, તો પછી અજાણ્યામાં જંપ લાવો કે અજાણ્યામાં જંપ લાવ્યું, એના જેવું જ કર્યું, અજાણ્યામાં જંપ લાવવા જેવું જ કર્યું. આપણો ઉદય નહોતો, છતાં આપણે અંદર દાખલ થઈ ગયા, તો એ તો અજાણ્યાના ઝઘડામાં પડવા જેવું કર્યું, એટલા માટે દ્રષ્ટાંત આપ્યો, એના જેવું જ કર્યું. એમ જેમ કોઈ અજાણ્યાના ઝઘડામાં પડે, પછી ઓલો માણસ મારે, શું કરે? તેનો પક્ષ, બેમાંથી એકનો પક્ષ લેશે ને, ઝઘડામાં દાખલ કરશે ત્યારે શું થશે? બેમાંથી એકનો પક્ષ લેશે, હામાં પક્ષવાળાને મારશે. માર ખાતા હતા, કોઈ એમ કીધું, ભાઈ તમારે કાંઈ સંબંધ હતો? તો કે ના ભાઈ, કાંઈ સંબંધ નહોતો, અમથો અમથો વચ્ચે પીડ્યો. તો હું કે તમે ભલા માણસ મૂર્ખ છો, તમારે કાંઈ લેવા દેવા નહોતી, પછી તમારે વચ્ચે પડીને માર ખાવાની જરૂર શું હતી? અન્યાય કરતો હતો ને એવું મને લાગ્યું. હવે અન્યાય કરતો હતો, ન્યાય કરતો હતો, તને કોને ન્યાયાધીશ બનાવ્યો હતો? હે, તું ન્યાય જોખવા જાજે. પણ અમથો અમથો પોતે જેમ અજાણ્યામાં પડે છે, એમ અમથો અમથો જાણીતામાં પડે છે. વાત તો સરખી થઈ ગઈ. શું જરૂર આપણે? આપણે આપણા કામથી નવરા છીએ ત્યારે બીજે કરીએ છે ને કામ. નવરો નખોદ વાળે એમ કહેવાય છે, આપણે ત્યાં કહેવત છે. એના કરતાં કામ હગડરી એ સારું. એમ આપણે આપણા આત્મકલ્યાણના કામ હગડ ન રહીએ, એટલે નવરા નવરા ગમે ત્યાં માથું મારી દઈએ. આવું બને, આવી વાત થાય છે. વિચારવા જેવું છે, કેવી ભૂલ કરીએ છીએ, કેવા પ્રકારે ભૂલ કરીએ છીએ, વિચારવું જોઈએ. એટલે શું છે કે પરિભ્રમણના કારણ છે એવા રાગ દ્વેષ આપણે કરીએ છીએ ત્યારે. કેવા કરીએ છીએ? પરિભ્રમણના કારણભૂત કારણ થાય એવા રાગ દ્વેષ આપણે કરીએ છીએ. છતાંય આપણને પરિભ્રમણ ન દેખાય તો આપણી આપણી ભૂલ છે, આપણી ભૂલ છે. કંઈ કુદરત છોડી નહીં દે કાંઈ આપણને. આપણે એવી ભૂલ કરીએ એટલે કુદરતના દંડથી બચી શકીએ એવી કોઈ વ્યવસ્થા નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે આપણે આપણે દોષને હળવો કરી લઈએ છીએ. બહુભાગ માણસો પોતાના દોષ જોઈ શકતા નથી. થોડો સત્સંગ કર્યા પછી આપણે દોષને વિચારતા થયા છીએ, જોતા નથી થયા. વિચારતા થયા છીએ કે આવો દોષ થયો, આવો દોષ થયો, આવો દોષ થયો. કેટલાકને તો એ જ ખબર નથી રહેતી. અને આપણને બધા પકડાય છે એવું નથી, અમુક અમુક જ પકડાય છે. પણ એવું થોડુંક સમજતા શીખ્યા તો પણ એને જો હળવાશથી લઈએ છીએ તો એટલું જે સમજતા શીખ્યા એ નકામો ગયો. સમજાણું? અનંત કાળે આમ તો જીવ છે, અનંત કાળ 60મો બોલ છે વચન મૈત્રીના વચનામૃતનો, કે જીવ સંસારની સુખ પાછળ ઝાંઝવાના જળની જેમ, મૃગજળની જેમ પાછળ દોડ જ મૂક્યો છે. દોડત દોડત દોડ્યો જેતી મનની દોડ. હા, ખૂબ દોડ્યો. કેટલાકને કોઈ સમજાવનાર મળ્યા તો પણ પુરુષાર્થ કર્યા વિનાનો અટકો છે ને, પુરુષાર્થ કર્યા વિનાનો અટકો છે મારા ખ્યાલમાં. એટલે આપણને સમજાવનાર મળ્યા, આપણે થોડુંક સમજ્યા પણ પુરુષાર્થ નથી કરતા, પતી ગયો. એ તો જે નહોતા સમજ્યા ને નહોતા પુરુષાર્થ કરતા, એ સમજાને નહોતા પુરુષાર્થ કરતા, એ બે વચ્ચે શું ફેર્યો? કયો છે? જે જીવો નથી સમજ્યાને પુરુષાર્થ નથી કરી શકતા, હવે સમજીને પુરુષાર્થ નથી કરી શકતા, બેમાં ફેર શું? એ તો કયો પુરુષાર્થ નથી કરતા, એમાં બે સરખા. વાત તો એની એ થઈ ગઈ, સમજ્યા ન સમજ્યા બધું સરખું થઈ ગયું. એમને જ ઘણી વાત લીધી છે. વળી કોક થોડો પુરુષાર્થ કરીને અટક્યા, કોઈ શંકા કરીને અટક્યા, કોઈ કાંઈ અટક્યા, કોઈ કાંઈ કરીને અટક્યા. અટકવાના હજાર ઠેકાણા છે, નહીં અટકવાનું એક જ ઠેકાણું છે. હળવું નહીં દેવું, અને હળવું લેવું એ હળવી ભૂલ છે એમ પણ નહીં લેવું. કેમ કે એ તો બધું સરખું થઈ ગયું. જો આપણું કામ, આપણું પ્રયોજન, પ્રયોજનભૂત કામ ન થાય તો આપણું કર્યું કરવું તો નકામું ગયું કે નહીં? નકામું જાય છે. એ રાગદ્વેષની મૂંઝવણે, તેની મૂંઝવણે, એટલે રાગદ્વેષની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. મોટા ભાગે આવું રાગદ્વેષના એવા ચીકણા પરિણામમાં આત્મકલ્યાણ, નિજ વિચાર એટલે નિજ કલ્યાણનો વિચાર, આત્મકલ્યાણનો વિચાર કરવાનો મોટા ભાગનાને તો અવકાશ જ નથી. એ રાગમાં રગડે ને કાં દ્વેષમાં, કાં રાગ રગડે ને કાં દ્વેષ, બસ ઘડીક રાગ ને ઘડીક દ્વેષ, ઘડીક રાગ ને ઘડીક દ્વેષ, ઉદય એ જ સર્વસ્વ, ઉદય એ જ સર્વસ્વ ટીંગાઈ જાય છે. આત્મકલ્યાણનો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. અથવા થાય એટલે એવો કોઈ અવકાશ થાય, એવો કોઈ યોગ એટલે સત્સંગ આદિ મળે એવા યોગે પણ તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. શું થાય છે કે આત્મકલ્યાણનો વિચાર થાય એવો સત્સંગ યોગ મળે છે, પણ જીવનો પુરુષાર્થ ચાલતો નથી. કેમ? કે રાગ બંધન કા તીવ્ર છે ને કા દ્વેષ બંધન તીવ્ર છે. એટલે આત્મવીર્ય, આત્મવીર્ય કયો કે આત્માનું કલ્યાણ થાય એવો પુરુષાર્થ એ પ્રવર્તી શકતો નથી. પુરુષાર્થ ચાલતો જ નથી, પુરુષાર્થ ઉપડતો જ નથી. વાત સમજાય છે? પુરુષાર્થ નથી ઉપડતો, પ્રાય આ સ્થિતિ જોવામાં આવે છે, લગભગ આ સ્થિતિ જોવામાં આવે છે. ચાલી ગયું છે આપણે? ઠીક ઠીક ચાલી ગયું છે. અને તે સૌ પ્રમાદનો હેતુ છે. અને એ જે પુરુષાર્થ નથી ઉપડતો એ જીવની શિથિલતા છે. શું છે? જીવની શિથિલતા છે, પ્રમાદ છે એટલે શિથિલતા છે. કેમ? કે સમજે છતાં પુરુષાર્થ ન કરે તો પછી હું ગણવું કે શિથિલતા છે? અને તેવા પ્રમાદે એટલે તેવા પ્રકારના પ્રમાદે લેશ માત્ર સમયકાળ એટલે થોડો પણ સમય સુધી નિર્ભય રહેવું કે વાંધો નહીં આવે, કાંઈ વાંધો નહીં સમજીએ છીએ, કાંઈ વાંધો નહીં સમજીએ છીએ નહીં. કે અજાગ્રત રહેવું પાછળથી ખબર પડે, અથવા હળવાશથી લેવાય છે તો પણ એમાં કંઈ જાગૃતિ આવતી નથી, તે જીવનું અતિશય નિર્બળપણું છે. એ દોષ કેટલો મોટો છે એ બતાવે છે કે તે જીવનું અતિશય નિર્બળપણું છે. થોડું નબળાઈ નથી, ઘણી નબળાઈ છે એમ સમજી લેવું. અતિશય શબ્દો બેલે પગે બધે લગાડવો. અતિશય અવિવેકતા છે. શું? થોડો અવિવેક નથી, ઘણો અવિવેક છે એમ લેવું. ભ્રાંતિ છે, ભ્રમણા છે. મેં કંઈક વાંચ્યું છે, સાંભળ્યું છે, હું કંઈક કરું છું, કંઈક ચાલે છે મારું, એ બધી ભ્રાંતિ છે. અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. અને ત્યાં દર્શન મોહ પણ થોડો નથી એમ સમજવું, ઘણો છે. એટલું જ નહીં, એવા પ્રકારનો ઘણો છે કે જે ટાળવો બહુ કઠણ પડશે, પરસે બોલતા એમને નહીં જાય એમ એવો મોહ છે. આટલી વાત, આટલા શબ્દો વિષયની ગંભીરતા સમજાવવા માટે છે. અગંભીરપણે થોડું ઘણું કાંઈ કર્યા કરે, વાંચન શ્રવણ વિચાર પૂજા ભક્તિ ફળાનો ફળાનો કાંઈ ન વળે એમ કે છે. મોહના મૂળિયા ઊંડા છે. શું છે? મોહના મૂળિયા ઊંડા છે અને ખબર નથી કે કેટલા ઊંડા છે. અને એ ખેંચી કાઢવા માટે કેટલો પરસેવો ઉતરશે એ ખબર નથી. પછી ઉપર ઉપરથી ધીમું 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 પ્રમાદથી ચાલે, નિર્બળપણું ચાલે, અનંતકાળે કામ થાય નહીં. આપણું આયુષ તો એટલું છે નહીં, અત્યારે તો 150 વર્ષનું આપણું આયુષ હોય છે, તો અનંતકાળે આવે આવી પરિસ્થિતિમાં કામ ન થાય એમ સમજવું. કે આવો આવું પરિણામ રહીએ તો અનંતકાળે કામ ન થાય. એમ કહીને બહુ સારું એવું ધ્યાન ખેંચ્યું છે, અથવા મુમુક્ષુ જીવની નાડ પકડીને નિદાન કર્યું છે એમ કહીએ તો ચાલે. વિશેષ લઈશું. થેન્ક યુ.
સારી.